તારીખ 22/12/1996 શ્રી સમયસર ગાથા 204 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 149 મૂળ કેસેટમાં ડિસ્ટર્બન્સ છે.
ખૂબ જ્ઞાનનો અનુભવ કરે છે. હવે એમ કે છે કે કર્મનાક સૂક્ષ્મના નિમિત્તે જ્ઞાનમાં ભેદ હોવા છતાં તેનું મૂળ સ્વરૂપ વિચારવામાં આવે તો જ્ઞાન એક જ છે, અને જે એ જ્ઞાન છે તે જ મોક્ષનો ઉપાય છે એમ હવેની ગાથામાં આચાર્ય શ્રી પ્રતિપાદન કરે છે. કર્મના નાનાવરણીય કર્મનો સૂક્ષ્મ છે, એટલે કેટલાક નાનાવરણીય કર્મનો ક્ષય થયો છે, કેટલાક નાનાવરણીય કર્મનો ઉત્સમ થયો છે. એમ કર્મની નાનાવરણીય કર્મની પ્રકૃતિની અંદર આ પ્રકાર વર્તે છે એના નિમિત્તે જ્ઞાનનો ઉભાર હોય છે. સૂક્ષ્મથી મતિ જ્ઞાન છે, શ્રુત જ્ઞાનાવરણીયના ક્ષોભથી શ્રુત જ્ઞાન છે, અવધિ જ્ઞાનાવરણીયના ક્ષોભથી અવધિ જ્ઞાન છે, મનોપર્યવ જ્ઞાનાવરણીયના ક્ષોભથી મનોપર્યવ જ્ઞાન છે, અને જ્ઞાનાવરણીયના ક્ષયથી કેવળ જ્ઞાન છે. એ ક્ષાયિક ભાવ છે, ત્યાં ક્ષોભસમ નથી. ચાર જ્ઞાન સુધી ક્ષોભસમ છે, અને પછી સંપૂર્ણ જ્ઞાનાવરણી કર્મનો ક્ષય થવાથી કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. અથવા કેવળ જ્ઞાનાવરણી જે કર્મ છે એનો ક્ષય થવાથી કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. તો એવા જે પાંચ પ્રકારના ભેદ છે એમ જ્ઞાનના ભેદવાળા પ્રકારો છે ખરા. આગમ વિવિક્ષામાં અથવા આગમ પદ્ધતિના કથનમાં એ પ્રકારે જ્ઞાનનું પાંચે જ્ઞાનનું વર્ણન આવે છે. આ સમયસાર અધ્યાત્મ શાસ્ત્ર છે, એટલે અધ્યાત્મ દ્રષ્ટિએ જ્ઞાનનું સ્વરૂપ શું શું અધ્યાત્મ દ્રષ્ટિએ જ્ઞાનનું સ્વરૂપ અહીંયા કહેવા માંગે છે આચાર્ય. તો કે એ પાંચ ભેદો આગમ અપેક્ષાએ હોવા છતાં, આગમ પદ્ધતિમાં હોવા છતાં પણ તેનું મૂળ સ્વરૂપ વિચારવામાં આવે તો જ્ઞાન એક જ છે. જ્ઞાનનો એક જ પ્રકાર છે શું, અને એ જ્ઞાનનો જે એક પ્રકાર છે એ મોક્ષનો ઉપાય છે, મોક્ષનું કારણ છે, મોક્ષ માર્ગ સ્વરૂપે છે. એ જ્ઞાન કયું કે જે જ્ઞાન સ્વરૂપનું ગ્રહણ કરે છે, એટલે કે સ્વરૂપનો અનુભવ કરે છે, એટલે કે સ્વરૂપનું સ્વસંવેદન કરે છે. એવું જે સ્વસંવેદન જ્ઞાન છે એનો એક જ પ્રકાર છે, અને એ જ મોક્ષનો ઉપાય છે, એ મોક્ષનું કારણ છે. એટલે અહીંયા એની વાત કરવી છે, પાંચ પ્રકારના જ્ઞાનોની વાત નથી કરવી, કારણ કે અહીં મોક્ષ માર્ગની વાત કરી છે. નિર્જરાનો અધિકાર છે ને, તો નિર્જરા તો મોક્ષ માર્ગમાં થાય છે. તો કયા જ્ઞાન થી નિર્જરા થાય છે એ સમજાવવાનું અહીંયા પ્રયોજન છે. તો કે સ્વસંવેદન જ્ઞાનથી નિર્જરા થાય છે, અને તે એક જ પ્રકારનું છે, એમાં પાંચ ભેદ વિચારવા જેવા નથી. શાસ્ત્રના અભ્યાસી વિદ્વાનો હોય છે એને આમાં ઘણીવાર મૂંઝવણ થાય છે. કયા પ્રકારે મૂંઝવણ થાય છે? અમારે વિદ્વાનો વિદ્વાનોમાં ચર્ચા થતી હોય એટલે ખ્યાલ આવે કે કેવી રીતે મૂંઝાય છે લોકો. કે આત્માનો અનુભવ ચોથા ગુણસ્થાને કરે એ તો મતિસ્વર જ્ઞાન છે, અવધિ જ્ઞાન અત્યારે અહીંયા પ્રગટ થતું નથી. મનપ્રયોગ જ્ઞાન છઠ્ઠા ગુણસ્થાને કોઈ મુનિરાજને હોય લબ્ધિ થાય ત્યારે, અને કેવળ જ્ઞાન તેરમા ગુણસ્થાને થાય. ત્યારે અહીંયા મનુષ્યને જે મતિશુદ્ધ જ્ઞાન છે એમાં જ સ્વાનુભવ થાય છે, અને એ તો ક્ષોભસમ જ્ઞાન છે. આમાં આ ક્ષોભસમ જ્ઞાનથી આત્માનો અનુભવ થાય આ કઈ વાત ઘર બેસતી નથી. પણ અધ્યાત્મમાં એ મતિશુદ્ધ જ્ઞાનનો ભેદ લેવાનો જ નથી એમ આ ગાથામાં કુંદકુંદ આચાર્ય દેવ કહેવા માંગે છે. વિચારવાનો દ્રષ્ટિકોણ હાથમાં આવવો જોઈએ. એના હાથમાં પાંચ જ્ઞાનના ભેદોનો જે દ્રષ્ટિકોણ છે એ મુકાતો ન હોય એટલે આમાં ઉપરથી જાય. આવી વાત આવે ત્યાં ઉપરથી જાય. બીજું, અધ્યાત્મ પદ્ધતિના કથનો અને આગમ પદ્ધતિના કથનો એ બંનેની પદ્ધતિમાં શું ફેર છે એવું બહુ ઓછા વિદ્વાનો વિચારે છે. અને જીનાગમમાં આગમ પદ્ધતિનો વિસ્તાર ઘણો છે, એનો અભ્યાસ ઘણો કર્યો હોય અને એ દ્રષ્ટિકોણ પકડાઈ ગયો હોય પછી અધ્યાત્મ પદ્ધતિમાં પ્રવેશ ન થાય એવો પ્રકાર છે. અભિણે સુદોધિ મણ કેવલમ ચ તમ હોદી એકમ એવમ પદમ સો એસો પરમઠો જમ લહિદું નિમુદ્દિમ જાદી મતિ શ્રુત અવધિ મન કેવળ
તેહ પદ કજ કરે આ જ્ઞાન પદ પરમાર્થ છે જે પામી જીવ મુક્તિ લહે.
ગાથાનો અર્થ છે મતિ જ્ઞાન, સુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપ્રયોગ જ્ઞાન અને કેવળ જ્ઞાન તે એક જ પદ છે. મૂળ સ્વરૂપે એક જ્ઞાન પદ છે, પાંચ પદ નથી. કારણ કે જ્ઞાનના સર્વ ભેદો હોવા છતાં જ્ઞાન જ છે. શરીરના બધા અવયવો શરીર છે, શરીરપણાને છોડીને કોઈ અવયવ શરીર કોઈ અવયવ નથી. વૃક્ષના બધા અવયવોમાં વૃક્ષત્વ છે, વૃક્ષપણું છે, પછી મૂળ હોય કે થડ હોય, ડાળી હોય કે પાંદડા હોય, બધું વૃક્ષમાં સમાઈ જાય છે. વૃક્ષપણામાં બધું સમાઈ જાય છે કે નહીં? એમ મતિ જ્ઞાન હોય કે કેવળ જ્ઞાન હોય, જ્ઞાનમાં બધું સમાઈ જાય છે. જ્ઞાનને છોડીને કઈ વાત હોય તો કયો એમ કે છે. એટલે પરમાર્થના પ્રયોજનને, આત્મકલ્યાણના પ્રયોજનને સાધવા માટે જ્ઞાનના અવયવોના ભેદોને છોડીને એક જ્ઞાનને ગ્રહણ કરવામાં આવે છે. કે જે મોક્ષનો ઉપાય છે, એનાથી મોક્ષનો ઉપાય છે. તે એક જ પદ છે, કારણ કે જ્ઞાનના સર્વભેદો જ્ઞાન જ છે. તે આ પરમાર્થ છે, જે એક પદ છે એ જ પરમાર્થ છે, અથવા એનાથી જ મોક્ષ માર્ગ છે, એનાથી જ આત્મકલ્યાણ થાય છે, પરમ પ્રયોજનની સિદ્ધિ પ્રાપ્તિ એનાથી જ થાય છે. કે જેને પામીને, એ જ્ઞાનપદને પામીને, એ જ્ઞાનપદને ગ્રહણ કરીને, એકરૂપ જ્ઞાનપદને ગ્રહણ કરીને આત્મા નિર્વાણને પ્રાપ્ત થાય છે, મોક્ષ પદને, સિદ્ધ પદને પ્રાપ્ત કરે છે. ટીકા. આત્મા ખરેખર પરમાર્થ એટલે પરમ પદાર્થ છે. આત્મા મૂળ સ્વરૂપે પરમેશ્વર પદ છે, સાક્ષાત સિદ્ધ પદ સ્વરૂપ છે, એટલે પરમ પદાર્થ છે. અને તે આત્મા બીજું કઈ નહીં પણ જ્ઞાન જ છે. જ્ઞાન તે આત્મા અને આત્મા તે જ્ઞાન, એ જ પરમ પદ છે, એ જ પરમ પદાર્થ છે, એ જ પરમાર્થ છે. બહુ સાદી ભાષામાં કહીએ તો જ્ઞાન જ ભગવાન છે. આ જે જ્ઞાન છે સામાન્ય, એ જ ભગવાન છે. ઓળખવાની જરૂર છે, પોતાના જ્ઞાન પદને ઓળખીને સ્વીકારવાની જરૂર છે. આપણે શું સ્વીકાર્યું છે કે હું ફલાણો ફલાણો નામ ધારી માણ્યો, જૈન માણ્યો, અહીંયા રહેવા વાળો અને આ ઘર સંસાર અને કુટુંબ ચલાવવા વાળો, ત્યારે શ્રી ગુરુ મૂળ પદનું ભાન કરાવે છે, મૂળ સ્વરૂપનું ભાન કરાવે છે કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. અનંત દુઃખ સંસારમાં ભોગ્યું હોય તો આ મૂળ સ્વરૂપને સમજ્યા વિના, એટલે સમજાવે છે. આત્મા ખરેખર પરમાર્થ છે, અર્થ એટલે પદાર્થ, પરમ પદાર્થ છે, અને તે જ્ઞાન જ છે. તે આત્મા છે, તે જ્ઞાન જ છે. વળી આત્મા એક જ પદાર્થ છે, આત્મા છે તે એક પદાર્થ છે, તેથી જ્ઞાન પણ એક જ પદ છે. જ્ઞાનમાં પાંચ પદ ને ભૂલી જાવ એમ કે છે. ભલે જીનાગમમાં તમે એ વાત સમજ્યા હોય તો પણ અહીંયા આત્મકલ્યાણ કરવાના અધ્યાત્મ માર્ગમાં એ પાંચની કઈ જરૂર નથી, પાંચ ભેદની જરૂર નથી. એ જ્ઞાન પદ ને વળગો, તેથી જ્ઞાન પણ એક જ પદ છે. જે જ્ઞાન નામનું એક પદ છે, શું કહ્યું કે જે જ્ઞાનનું નામ આપણે જ્ઞાન આપીએ છીએ એવું જે એક પદ છે, તે આ પરમાર્થ સ્વરૂપ સાક્ષાત મોક્ષ ઉપાય છે. આત્મા પણ એ છે ને મોક્ષનો ઉપાય પણ એ છે. એટલે સમયસારમાં જ્ઞાન માત્ર કહીને એક સાથે બે વાત કરવી છે. જ્ઞાન માત્ર કહેતા એવો તું આત્મા છો, અને જ્ઞાન માત્ર કહેતા મોક્ષનો ઉપાય પણ એ જ છે, મોક્ષ માર્ગ પણ એ જ છે. કેમ કે જ્ઞાન માત્ર કહીને જ્ઞાનમાં જ્ઞાને પોતે સાવધાની કરી કે હું જ્ઞાન માત્ર, ત્યાં હું જ્ઞાન માત્ર એમ લીધું ત્યાં મોક્ષ નો ઉપાય ચાલુ થઈ ગયો, ત્યાં હું ફલાણો ફલાણો એ બધું ગયું. આટલું આત્મકલ્યાણમાં કરવાનું છે. અનુભવ પ્રકાશમાં કહ્યું છે કે શ્રી શ્રી ગુરુ એ મોક્ષ માર્ગ ને સુગમ કરી દીધો છે. કેમ કે એમને અનુભવ કર્યો એ રીતે જ્ઞાન પદથી પોતાના સ્વરૂપ નો અનુભવ કર્યો અને આત્મકલ્યાણ સાધવા લાગ્યા. અહીં મતિ જ્ઞાન આદિ જ્ઞાન ના ભેદો આ એક પદ ને ભેદતા નથી, પરંતુ તેઓ પણ આ જ એક પદ ને અભિનંદે છે એટલે ટેકો આપે છે. એક બીજું દ્રષ્ટાંત લઈએ તો વધારે સ્પષ્ટ સમજાશે. આપણે દરિયા કિનારે જઈએ છીએ ત્યારે દરિયાના પાણીના મોજા નાના મોટા ફીણ વાળા ફીણ વગેરેના અનેક પ્રકારના જોવામાં આવે છે. પાણીના તરંગો એને કહે છે મોજા. હવે એ જુદા જુદા તરંગોને લક્ષમાં નહીં લેતા બધું પાણી છે એમ જોવો એમ કહે છે. ઠીક, કોઈ મોજું નાનું છે કોઈ મોજું મોટું છે પણ છે તો બધું પાણી જ છે, બધું સમુદ્ર જ છે. હજારો મોજા હોય તો પણ એ બધો એક સમુદ્ર છે. એમ જ્ઞાનના અનેક તરંગો છે, આત્મા જ્ઞાનનો સમુદ્ર છે અને એમાં અનેક તરંગો ઉઠે છે જ્ઞાનના, પણ છે બધું એક જ્ઞાન એમ લ્યો. એમ લેવામાં તમે બધી ઉપાધિથી મુક્ત થઈ જશો. જો તમે એમ ન લ્યો કે હું એ જ્ઞાન છું તો હું ફલાણો ફલાણો છું એ આવ્યા વગર નહીં રહે, અને જ્યાં ફલાણો ફલાણો છું ત્યાંની બધી ઉપાધિ પણ આવ્યા વગર નહીં રહે. પુત્ર તરીકેની ફરજ, પિતા તરીકેની ફરજ, પતિ તરીકેની ફરજ, જેટલા સંબંધો છે એ બધા તરીકેની ફરજ ઊભી થશે. એમ કે છે કે તું એક આત્મા છો ને, આ જે બધું બાકી જે બીજું બીજું બધું જે વ્યવહારની દ્રષ્ટિએ છે એક નાટક છે. શું છે? આ સમય સાર આચાર્ય દેવે નાટકના રૂપમાં લખ્યું છે. કેવી રીતે લખ્યું છે? નાટકના રૂપે લખ્યું છે કે જીવ વેશ ધારણ કરે છે, બાકી જે વેશ ધારણ કરે છે એ મૂળ માણસ નથી. જેવો એને વેશ ધારણ કર્યો છે એવો મૂળ માણસ નથી. નાટકમાં ક્યારેક ભિખારી થાય ને ક્યારેક રાજા થાય, બાકી તો જે છે એ છે. એમ કે તું જીવ છો, તું એક જ્ઞાન સ્વરૂપી જીવ છો, બાકી આ બધું નાટક છે એમ જોઈ લે. તો નાટકના બનાવનો હરખ શોખ તને નહીં થાય, ને નહીં તો હરખ શોખમાં ડૂબી જઈશ. શું થશે? હરખ શોખમાં ડૂબી જઈશ. કુટુંબ પ્રતિબંધ કેટલો બળવાન છે એ જરા તપાસવા જેવો વિષય છે, અવલોકન કરીને તપાસવા જેવો વિષય છે.
શું કહેવા માંગુ છું?
તે આત્માને ભૂલવાડે છે એમ કહેવા માંગે છે. કુટુંબનો પ્રતિબંધ આત્માના સ્વરૂપને ભૂલવાડે છે, પરિણામે આવે છે કે જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે એ પ્રતિબંધથી, અને સ્વરૂપને સંભાળે તો નિર્વાણ પદને પામે, મોક્ષ પદને પામે. આરાધનાનો વિષય લાંબો ચોડો નથી. આત્માનું સ્વરૂપ અને સ્વરૂપમાં શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર થી લીનતા, એનું નામ આરાધના. સ્વરૂપને ભૂલીને કર્મના નિમિત્તે થયેલી જે આ મનુષ્ય પર્યાય શેના થી થઈ છે, કર્મના ઉદયના નિમિત્તે થઈ છે. પછી ઘર સંસાર બધા સંબંધો એ બધા એ પ્રકારના કર્મના ઉદય છે, બીજું કાંઈ નથી. જે તે પ્રકારના ઉદય છે એ કર્મજનિત અવસ્થા સ્વરૂપે પોતાને માનો એટલે દુઃખી થઈને પરિભ્રમણ કરે છે. એટલે એ પ્રતિબંધ પોતાના સ્વરૂપને ભૂલવાડે છે અને પરિભ્રમણ કરાવે છે એમ છે. પ્રશ્ન એ થાય છે કે તારે મારા બધું ઘરનું ન કરવું, કુટુંબનું કઈ ન કરવું, શું? અને એમાંય તે સ્વાધ્યાયમાં બે જણા બેઠા હોય, બે ઘરવાળા, એકને સંસારની રુચિ હોય ને એકને ન હોય, તો એને એમ થાય કે આ આપણે વિરુદ્ધ ઉપદેશ ચાલે છે. શું ચાલે? આ ફરજ ભૂલવાડે છે. શું આવું તો કઈ ધર્મ હતો હશે? આ તો અમારા બે વચ્ચે કજિયો કરાવવાની વાત છે એવું લાગે. શું ફરજ નહી? પહેલી ફરજ ઘરનું, પછી ધર્મ. એવું લાગે
એમ જ લઈને બધા બેઠા છે, લાગે હું એમ જ લઈને બધા બેઠા છે.
આચાર્ય દેવ આપણને છોડાવે છે વાતથી કે ભાઈ તારે અધોગતિમાં જવું છે. અનેક વાર અધોગતિમાં જઈને માંડ મનુષ્યો માંડ જૈન કુળમાં આવ્યો માંડ તને આ વાત સાંભળવા મળી તારા આત્મા, વળી પાછું તારે અહીંયા જવાની તૈયારી કરવી છે આ બધા પ્રતિબંધથી. એમનો હેતુ તો નિષ્કારણ કરુણાથી જીવને બચાવવાનો છે. પણ પ્રશ્ન એ થાય કે તો પછી આ બધું કઈ ઉલાળીઓ કરી દેવું ને કઈ મૂકી દેવું કઈ બધું? આ એક પ્રશ્ન સામે તો આવે ત્યારે એમ કહે તું નાટક કરી લે, શું કર નાટક કરી લે, પણ તું તારા મૂળ સ્વરૂપને ભૂલીને નાટક કરનારો પોતાના મૂળ સ્વરૂપને ભૂલતો નથી. ભિખારીનો વેશ ધારણ કરનાર જોનાર ઉપર ગમે એટલી અસર ઊભી કરી દે એવો સરસ અભિનય કરે એક્ટિંગ, પણ એને ખબર છે કે 15 લાખની ગાડી સ્ટુડિયોના દરવાજે મારી ઊભી છે ને મારો ડ્રાઈવર મારી રાહ જોવે છે કે સાહેબ ક્યારે ડ્યુટી પૂરી કરી અને આવે એટલે એમને ઘરે લઈ જાવ એના બંગલે. ત્યાં મારો વાંદરામાં બંગલો છે ત્યાં જ બધા રહે છે ને આજકાલ બધા એ બધા. પેલા પેડર રોડ ઉપર મલબાર રેલમાં રહેતા હતા, ત્યાં મારો બંગલો છે, જોઉં સ્કીમમાં કોઈ રહીએ છે, અને આ મારી ગાડી ને મારો બંગલો ત્યાં છે, હું કઈ ભિખારી ખરેખર નથી. આ ભીખ માંગનાર નો અભિનય કરવાના લાખો રૂપિયા પડાવું છું, ભીખ માંગતો નથી પણ ભીખ માંગવાના અભિનય કરવાના લાખો રૂપિયા લઉં છું, એને ભાન નથી, અને એનો અભિનય કરું છું. લાખો રૂપિયા લેવા પાછળ આ અભિનય કરું છું, એમ બરાબર ભાન છે કે નહીં? એમ આત્માના ભાન મારીને તું કર ને, કોણ તને ના પાડે છે? તું જીવ છો એવું શું કરવા ભૂલી જાય? એ ભૂલવાની જરૂર નથી. તને અત્યારે રોલ મળ્યો છે, બાપ પાસે જાશ તારે પુત્ર બનવાનો રોલ મળ્યો છે, અને તારા પુત્ર પાસે જાશ તારે તને બાપ થવાનો રોલ મળ્યો છે. એનો કઈ વાંધો નથી. ત્યાં તું બેટા તરીકે વાત કરે, અહીંયા તું બાપ તરીકે વાત કરે, એનો વાંધો નથી. હા, તો જુદા જુદા રોલ ભજવવા પડે નાટકમાં, તો પણ પોતાની જાતને ભૂલીને નહીં. પછી તને એ અભિનયના સુખ તું ગળશે નહીં. આ તો એક રોલ ભજવવાનો હતો, આમાં બીજું આપણે શું? આપણે કાંઈ લેવા દેવા નથી. આ ભિખારીના કંગળિયાપણા સાથે મારે લેવા દેવા નથી, અને ઘડીકમાં પછી રાજાના સિંહાસન ઉપર બેસાડશે એની એ સિંહાસન અરે મારે લેવા દેવા નથી. હું તો જે છું એ છું. પછી તો એને મોહ છોડ્યો ને. હું બાપે નથી ને બેટો નથી, પતિએ નથી ને પત્ની નથી, હું તો એક જીવ છું. પછી ક્યાં મોહ રહ્યો? કોની આરે રહ્યો? મોહ તો બાપ થવામાં છે. દીકરાનો મોહ કોને છે? બાપ થાય એને છે. કોને છે? પછી ક્યાં મોહ રહ્યો? અભિપ્રાય બદલવાની વાત છે. આ ભૂમિકા અભિપ્રાય બદલવાની છે. સાચી સમજણ કરીને અભિપ્રાય બદલવાની વાત છે. જ્ઞાનીઓનો અનુભવી પુરુષોનો આ માર્ગ છે. આપણા જૈન ધર્મની અંદર બધા જ તીર્થંકરો ક્ષત્રિય કુળમાં રાજકુટુંબમાં જન્મેલા છે. 24 તીર્થંકરો અને બધા તીર્થંકરો, આ તો આ વર્તમાન 24 છે, દરેક જગ્યાએ તીર્થંકરો અનંતા થઈ ગયા, અનંતી 24 થઈ, બધા એ રાજકુટુંબમાં જન્મે છે. આ 24ની વાત કરીએ તો 16મા 17મા 18મા શાંતિનાથ કુંથુનાથ ને અરનાથ ભગવાન એ તો ચક્રવર્તી હતા. હવે જો ચક્રવર્તી હોય અને સ્વરૂપનું ભાન ભૂલે એટલે હાથમી નારકી જાય સીધો, કેમ કે એના ભોગ ઉપભોગમાં એટલા પાપ થઈ જાય. અને સમ્યક દ્રષ્ટિ હોય તો એ સ્વર્ગમાં જાય અને કા નિર્વાણ પદને પામે. આ ત્રણે નિર્વાણ પદને પામ્યા છે. ભરત ચક્રવર્તી પણ નિર્વાણ પદને પામ્યા છે. 12 ચક્રવર્તી આ 24માં થયા, એમાં 2 મિથ્યા દ્રષ્ટિ થયા, 7મી નારકી થયા, બાકી મોક્ષમાં ગયા અને મોક્ષ માર્ગમાં વિતર્યા. તો બધા ચક્રવર્તીને સંપત્તિ સરખી, સંસારનો રોલ બધાનો સરખો, અભિપ્રાયમાં ફેર. જે ફેર એ શેમાં છે? અભિપ્રાયમાં ફેર. અભિપ્રાયમાં ફેર એટલે પરિણમનમાં ફેર પડી જાય આખો. ઓલો હાચે હાચે પોતાને ચક્રવર્તી માને, ઓલો એમ મને કે આ રોલ છે મારો, બાકી કાંઈ મારે લેવા દેવા ન મળે. 4 દિવસની ચાંદની પાછા આપણે આપણા રસ્તે પડી જશું. આજે આયુષ છે એ તો અનંતકાળમાં ચાર દિવસની એ ચાંદની નથી. અનંતકાળનો જે કાળનો સમુદ્ર છે, અનાદિ અનંત સમયો છે કાળના, એમાં આ મનુષ્ય આયુ તો ચાર દિવસની ચાંદની નથી. ભૂલો પડીને ભટકશે, સંસાર પરિભ્રમણ માં ભટકશે. શું કે છે કે તું મનુષ્ય છો ને ફલાણો છો એ તો વાત ભરવા દે, પણ મતિ જ્ઞાન વાળો છો ને શ્રુત જ્ઞાન વાળો છો એ ભેદ પણ રવા દે એમ કે છે. તો એ જ્ઞાન છો ત્યાં સુધીની વાત છે. કેમ કે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન પણ કર્મ ના ક્ષયોપશમ ના નિમિત્તે છે, અને તું મનુષ્ય છો એ પણ તારા કર્મ ના ઉદય ના નિમિત્તે છો. તો કર્મ ના સંબંધે સંસાર છે, અને કર્મ ના વિયોગે અસંબંધે મોક્ષ છે. કર્મ ના ક્ષયે મોક્ષ છે, સંબંધ થી સંસાર છે, અને સંબંધ તોડવાથી મોક્ષ છે. કેમ કે જે મોક્ષ પામ્યા એને બધા કર્મ નો સંબંધ છૂટી ગયો. એટલે જ્ઞાન ની સાથે પણ જે કર્મ નો સંબંધ છે ક્ષોભક્ષમ નો, એ જ્ઞાન થવા દે કે કર્મ ના ક્ષોભક્ષમ વાળું જ્ઞાન રહેવા દે. એક સામાન્ય જ્ઞાન લે કે તું માત્ર જ્ઞાન છો, પણ એ મોક્ષ નો ઉપાય છે, એ મોક્ષ નો માર્ગ છે. એ વાતને સહેલી કરવા માટે દ્રષ્ટાંત થી અહીંયા સમજાવે છે કે જેવી રીતે આ જગતમાં વાદળાના પટલથી ઢંકાયેલો સૂર્ય, કે જે વાદળાના વિખરાઈ જવાથી, વિખરાઈ જવાને સાહિત્યના શબ્દમાં વિઘટન કહે છે, છૂટા પડી જવા, વિઘટન, વિખરાઈ જવું, નાશ પામી જવા. વાદળા વાદળા વિખરાવાના જેટલા પ્રમાણમાં વિખરાય એને અનુસાર પ્રગટપણું પામે છે. તેના અર્થાત સૂર્યના પ્રકાશની હીન અધિકતા રૂપા ભેદો, હીન અધિકતા રૂપ ભેદો તેના સામાન્ય પ્રકાશ સ્વભાવને ભેદતા નથી. શું કહે છે? સૂર્યનો સ્વભાવ પ્રકાશમાંનો. સૂર્ય આકાશમાં છે, વચ્ચે વાદળા આવ્યા, નીચે પ્રકાશ આવતો બંધ થયો. ગાઢ વાદળા હોવાથી નીચે પ્રકાશ આવતો બંધ થયો. પછી જેમ જેમ એ વાદળા ખુલતા ગયા તેમ તેમ પ્રકાશ આવવા માંડ્યો નીચે. એટલે આપણે એમ કીધું સૂર્ય પ્રગટ થયો, અત્યારે સૂર્ય દેખાતો નહોતો, હવે સૂર્ય પ્રગટ થયો. પણ એ તો તમે વાદળાની નીચે ઊભા છો, એટલે વાદળાની ઉપર એ પ્રકાશને કાંઈ લેવા દેવા નથી. એમ જ્ઞાન સૂર્ય આત્મા છે, આત્મા જ્ઞાન સૂર્ય છે. કર્મના વાદળા વચ્ચે આડા આવ્યા એટલે કેટલુંક જોઈ શકે ને કેટલુંક ન જોઈ શકે, જાણી શકે. આત્મા જ્ઞાન છે, કેટલુંક જાણી શકે ને કેટલુંક ન જાણી શકે. પણ એ વાદળાની નીચેની અવસ્થા છે પ્રકાશની, જ્ઞાનના પ્રકાશની. વાદળાની ઉપર તમે જુઓ તો સૂર્ય ઢંકાયો નથી ને સૂર્ય પ્રગટ થયો નથી, જેમ છે એમ જ છે આખે આખો. અરે સૂર્ય નો ઉદય ને અસ્ત એ તો તમારી નજર નો ઉદય ને અસ્ત છે. સૂર્ય ખરેખર ઉદય પામ્યો નથી અને સૂર્ય ખરેખર અસ્ત પામ્યો નથી, પણ જ્યાં નજર છે દેખાતો બંધ થયો એટલે કે આથમી ગયો, દેખાવાનો શરૂ થયો એટલે કે ઉગ્યો. સૂર્ય નવો ઉગ્યો છે કઈ? પણ આ બાજુથી વાત કરીએ છીએ આપણે, અને આરોપ કરીએ છીએ સૂર્ય ઉપર કે સૂર્ય ઉગ્યો, એમ નથી. તારી દ્રષ્ટિમાં દેખાણો એટલે તું ઉગ્યો, કે દેખાતો બંધ છું એટલે આઠમો એમ કે, બાકી તો ઉગ્યો નથી ને. એમ તારો આત્મા શાશ્વત છે, જન્મો નથી ને મર્યો નથી. અને જન્મ મરણ કરે એવો સ્વરૂપ થી છે નહીં. કલ્પના કરીને દુખી થયો, જન્મ મરણ ની કલ્પના કરીને દુખી થયો, બીજું કઈ નથી થયું. જેમ વાદળાની ઉપર કોઈ હીન અધિકતાના ભેદો નથી અને સૂર્યના પ્રકાશ સ્વભાવને કોઈ ત્યાં ભેદતું નથી, તેવી રીતે કર્મપટલના ઉદયથી ઢંકાયેલો આત્મા, કે જે કર્મના વિઘટન એટલે ક્ષોભસમ અનુસારે પ્રગટપણું પામે છે આ બાજુ. હવે એમ કે છે કે તું આત્માને કર્મના ક્ષોભસમના વાદળાથી ઉપર જે છે એને જુઓ, તો મૂળ સ્વરૂપે તું જુઓ. આ બાજુ ક્ષોભસમ વાળો છો એ તું ન જો, કર્મના વાદળાની ઉપર તારું સ્વરૂપ છે એ તું જો. તેના જ્ઞાનની હીન અધિકતારૂપ ભેદો અહીંયા જે નીચે છે, તેના જ્ઞાન સામાન્ય સ્વભાવને મૂળ સ્વરૂપને ભેદતા નથી. એ તો જ્ઞાન સૂર્ય આત્મા એવો ને એવો, એવડો ને એવડો સદાય છે, શાશ્વત એવો ને એવો છે. એને તું દ્રષ્ટિમાં લે, એને જ્ઞાનમાં લે, એટલું કહેવું છે અહીંયા. એ હીન અધિકતારૂપ ભેદો તેના જ્ઞાન સ્વભાવને ભેદતા નથી, પરંતુ ઉલટા તેને અભિનંદે છે. એટલે શું છે કે એના દ્વારા તું તારા જ્ઞાન સૂર્યને જોઈ શકે છો. વાદળામાંથી થોડો પ્રકાશ આવ્યો એના ઉપરથી તું આખા સૂર્યને જોઈ લે ને એમ કે છે. એટલા થોડાક પ્રકાશને શું કરવા જોઈએ, આખા સૂર્યનું જ્ઞાન કરી લે ને. એમ તને અહીંયા થોડું જ્ઞાન છે, કેમ કે એ તો કર્મના વાલા પછીનો પ્રકાશ અહીંયા છે. એના ઉપરથી તું તારા મૂળ જ્ઞાન સ્વરૂપને પકડી લે એમ કહે છે કે તું કેવો છો એ સમજી લે ને. ત્યારે એક પ્રશ્ન થાય કે એ કેવી રીતે સમજાય ને એ કેવી રીતે દેખાય, અમને તો દેખાતો નથી. આ એક પ્રશ્ન થાય. એના માટે એક બીજું દ્રષ્ટાંત છે કે અગ્નિના એક તણખામાં તમને અગ્નિ કેવડો દેખાય, કોઈ એક તણખાની બેદરકારી કરીને એ તણખાને ગમે ત્યાં જવા દે છે, હે? અને જવા દે તો શું થાય, બધું હળગવા માંડે. એક તણખો કેટલું બાળે, આખી દુનિયાને બાળે. કેટલું બાળે, આખા જગતને બાળે. તો અગ્નિના એક તણખામાં, તણખો એટલે ચિનગારી, આખા જગતને બાળવાની શક્તિ છે કે નહીં? એમ તારા જ્ઞાનના એક કિરણમાં તારી જ્ઞાન શક્તિના દર્શન કરતો એમ કે છે. તો કેવળ જ્ઞાન સ્વરૂપે તને તારી જ્ઞાન શક્તિ દેખાશે લોકાલોકને જાણવા વાળે. શક્તિ એટલી છે, જેમ અગ્નિના તણખામાં એટલી શક્તિ છે, એમ જ્ઞાનના ક્ષોભસમમાં, મતિ જ્ઞાનમાં પણ એટલી શક્તિ છે. એ શક્તિનો વિશ્વાસ સ્વસંવેદનથી પોતાનો અનુભવ જ્ઞાનને થાય છે ત્યારે એનો વિશ્વાસ આવે છે. વિશ્વાસ આવે છે એટલે એની હું ફાવે છે, તો મારી જ્ઞાનની શક્તિ બે હદ છે. અત્યારે થોડું અલ્પ થોડું જાણું છું, એટલું મારું સ્વરૂપ નથી. મારી જ્ઞાનની શક્તિ અનંત છે, કેવળ જ્ઞાનની શક્તિ અનંત છે, એવું જ મારું સ્વરૂપ છે, એનો વિશ્વાસ આવે છે. પણ દ્રષ્ટિકોણ સાધ્ય કરવો જોઈએ. જો અગ્નિના તણખાને બેદરકાર રહીને ગમે ત્યાં ફેંકવામાં આવે તો કેટલું બાળે એનો હિસાબ રહે નહીં, રહે હિસાબ એનો કઈ, કેમ કે એને ખબર નથી શક્તિ કેટલી છે. એમ પોતાની શક્તિનું બેભાનપણું છે તો સંસારમાં રખડે છે અને જીવ પોતાની સુખ શાંતિને બાળે છે, ત્યાં દુઃખને ભોગવે છે. સ્વાધ્યાય અને સત્સંગ પોતાના સ્વરૂપની શક્તિને સંભાળવા માટે છે. શેના માટે છે? સ્વરૂપ શક્તિને ભૂલ્યો છે એને સંભાળવા માટે આ વાત છે. થિયરિટિકલી અને પ્રેક્ટિકલી બે રીતે, પહેલા સમજે થિયરિટિકલી, પછી પ્રયોગથી પ્રેક્ટિકલી સમજવાનો પ્રયત્ન કરે એટલે એને વિશ્વાસ આવ્યા વગર નહીં રહે. રાગ દ્વેષ મોહ જે વિભાવ પરિણામો છે એમાં કસાય છે. જ્ઞાન તો અકસાય સ્વભાવે છે. ક્રોધ મટી જાય છે, ક્રોધને જાણનારું જ્ઞાન ક્યાં મટે છે? ક્રોધ આવ્યો ને ગયો, મને ક્રોધ આવ્યો તો જ્ઞાન ઉભું રહ્યું કે ન ઉભું રહ્યું? જો જ્ઞાન ગયો તો ખબર ન પડત કે ક્રોધ મને થયો તો. બરાબર છે કે નહીં? તો એ જે જ્ઞાન છે એ કશાયના અભાવ સ્વરૂપે છે, કેમ કે કશાય આવે છે ને જાય છે, અને કશાયમાં આકુલતા છે, કશાયના અભાવમાં નિરાકુલતા, એટલે સુખ છે. એટલે જ્ઞાનને જ્ઞાનના સ્વરૂપે જોવામાં આવે તો સુખ સ્વરૂપે જ દેખાય. જીવને પ્રયોજન સુખનું છે. કોઈ પણ જીવને પ્રયોજન હોય તો શેનું છે? સુખનું છે. આખા જગતના મનુષ્યોને પ્રોબ્લેમ શેનો છે એ કયો? સુખ દુઃખ નો જ પ્રોબ્લેમ છે. એ સુખ દુઃખ નો જે સાયન્સ છે, વિજ્ઞાન છે, એ જૈન આગમની અંદર તીર્થંકર દેવના દિવ્યધ્વનિની પરંપરાથી હજી મોજુદ રહ્યું છે. હૈયાતી નાશ નથી પામી એને, એ આપણા બધાનું સદભાગ્ય છે. જગતમાં જૈન સિવાય બીજે ક્યાંય એ વિજ્ઞાન નથી. એટલે ભલભલા બુદ્ધિવાળા માણસો એ સુખની પાછળ હેરાન થાય છે. પછી એ માણસો અમેરિકામાં રહેતા હોય તો તે સુખ મેળવવા માટે દોડમ દોડ કરે છે, અને મુંબઈના પ્લેટફોર્મ ઉપર પણ સુખ મેળવવા માટે દોડમ દોડ કરે છે. જ્યાં સુખ નથી ત્યાંથી સુખ લેવાની મહેનત કરે છે. આપણા તીર્થંકરો ને જ્ઞાનીઓએ એમ કહ્યું કે સુખ તો તારા જ્ઞાનમાં છે, દુઃખ તારા કસાયમાં છે, અને સુખ તારા જ્ઞાનમાં છે, અનુભવી જોતો. એક માણસ રાજમહેલમાં ઊંઘે છે રાજા થઈને, અને એક માણસ મજૂર છે એ ફૂટપાથ ઉપર ઊંઘે છે. ઊંઘ આવી ગયા પછી બેના સુખમાં ફેર શું? એ કયો? આપણે ઊંઘવાનું સુખ ગણીએ, દાખલામાં ઊંઘવાનું સુખ છે એવું નથી કેવું, પણ આપણે એમ કહીએ ને ઊંઘ તો અત્યારે માણસને કાંઈ ઉપાધિ ન હોય, એટલે ધ્યાન આપી દે છે ઘણી વાર, ડાક્ટર ઉઘાડે છે એનું કારણ કે એટલે ઉપાધી કરતો બંધ થાય જરાક, કે સાચો રસ્તો નથી. આ તો એક તંદુરસ્ત માણસને ઊંઘાવે ત્યારે એમ કે ભાઈ મારે એ આરામથી સુખ શાંતિથી ઊંઘી ગયો ઉપાધિ વગર. ફૂટપારી ઉપર જેને ગાઢ નિંદ્ર આવી અને રાજમહેલમાં નિંદ્ર આવી, બે ના સુખમાં શું ફેર? કાંઈ ફેર નહીં. લોકો શું સમજે છે કે રાજમહેલમાં ફર્સ્ટ ક્લાસ ફર્નિચરમાં પલંગમાં ઢોલિયામાં સૂતો છે એ વધારે સુખી છે? સાચી વાત છે. ત્યાં ઊંઘ નહીં આવવાના ચાન્સ વધારે છે. રાજમહેલના માસ્ટર બેડરૂમમાં કેવો ઉત્તર પછી વઘારે બધા વઘાર બહુ કરે બેડરૂમનો. આ અમારો માસ્ટર બેડરૂમ છે. ઠીક ભાઈ, તને ઊંઘ આવે છે કે નહીં કે ને? ત્યાં ઊંઘ આવવાના ચાન્સ ઓછા છે. કેમ કે ઉપાધિ ઘણી છે. ઉપાધિ વાળાને ઊંઘ ઓછી આવે સ્વાભાવિક છે. કહેવાનો મતલબ શું છે કે જીવને મનુષ્ય આખી મનુષ્ય જાતિમાં આશ્ચર્યની વાત એ છે, બુદ્ધિવાળા માણસો ઘણા છે. આપણે એવું ન કહી શકીએ કે લોકોમાં બુદ્ધિ નથી, હાયર ઇન્ટેલિજન્ટ માણસો છે. પણ અભિપ્રાય મિસકોન્સેપ્ટ એટલો છે કે જ્યાં સુખ નથી ત્યાંથી સુખ લેવું છે. જળ પદાર્થમાં સુખ હોય, કોઈ પરમાણુમાં સુખ હોય કે ન હોય, અને સુખ ત્યાંથી લેવું છે. ભૌતિક સુખ જેને આપણે કહીએ છીએ, ખરેખર સુખ છે નહીં ત્યાં. એકોર્ડિંગ ટુ સાયન્સ, વિજ્ઞાનની દ્રષ્ટિએ કોઈ પરમાણુમાં સુખ નથી. અને જીવમાં અનંત સુખ ભરેલું છે, અનંત જ્ઞાન ને અનંત સુખથી ભરેલો પદાર્થ છે. પણ કોઈની દ્રષ્ટિ એ બાજુ જતી નથી. દ્રષ્ટિ બહાર છે એટલે બહારથી સુખ લેવું છે. સુખ મળવાને બદલે દુઃખ ઉપાધિ વોરે છે, ઉપાધિનું દુઃખ ભોગવે છે, અધોગતિમાં જાય છે. એટલે સુખી થવું હોય તો, નિરાકુળ સુખ શાંતિ જોતી હોય તો આ ધર્મ છે. બાકી આખો સંસારમાં દોડી દોડીને દોડી લ્યો, દોડત દોડત દોડ્યો જેતી મનની દોડ જીનેશ્વર. આનંદ ખંજીએ ગાયું છે. જેટલી મનની દોડ હતી ને એ દોડ્યો, એમાં કઈ પામ્યો. અહીંયા એમ વાત કરી કે તારા અલ્પ જ્ઞાન ઉપરથી તારી જ્ઞાન શક્તિને તું જો વિશ્વાસ કર તો તને તારું જ્ઞાન સુખરૂપે જણાશે. તારું સુખ તને તારામાં દેખાશે તો બહારથી બીજે ક્યાંયથી સુખ લેવાનો તારો વ્યર્થ અને મિથ્યા પરિશ્રમ છે એ છૂટી જશે. તું નહીં કરશે. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે, જૈન શાસ્ત્રોમાં, એગંત સુહી મુનિ વિતરાગી. આ જગતમાં કોઈ સુખી હોય તો એકાંતે, એગંત મેને એકાંતે, એકલા વિતરાગી મુનિ સુખી છે. કેમ કે એને કઈ ઉપાધિ નથી, ઉપાધિ છોડી દીધી એને. ઉપાધિ દુઃખ નું સ્વરૂપ છે, નિરુપાધિ પણ સુખ નું સ્વરૂપ છે. આત્માનું જે જ્ઞાન નિરુપાધિક સ્વરૂપ છે એમાં એ મસ્ત છે. ખબર પડતી નથી. અનુકૂળતા પ્રતિકૂળતાની મુનિઓને કલ્પના થતી નથી ને ખબર પડતી નથી. એવી રીતે પોતાના સુખમાં મસ્ત થઈને જીવે છે. જે છઠ્ઠે સાતમે સાચા મુનિ છે એની વાત છે. માટે જેમાં સમસ્ત ભેદ દૂર થયા છે એવા આત્મ સ્વભાવભૂત જ્ઞાનનું જ એકનું જ અવલંબન કરવું, આ ઉપદેશ છે આચાર્ય દેવનો. આ ઉપદેશ છે કે બધી ઉપાધિ છોડીને, કર્મના પણ બધા ભેદોને છોડીને આત્મ સ્વભાવભૂત જ્ઞાન છે. જ્ઞાન કેવું છે? આત્માના સ્વભાવ સ્વરૂપ છે. એવા એ જ્ઞાનનું અવલંબન કરવું, એટલે હું જ્ઞાન સ્વરૂપે છું એમ અવલંબન લેવું. જે અવલંબન લીધું છે કે હું ફલાણો ફલાણો છું, એ અવલંબન છોડી દેવું એમ અસ્થિમાં નાસ્તિ આપોઆપ છે. તેના અવલંબનથી જ નિજ પદની પ્રાપ્તિ થાય છે. ફલાણો ફલાણો છું એવું ભ્રાંતિનો નાશ થાય છે. આત્માનો લાભ થાય છે. અને કર્મ જોરાવર થઈ શકતું નથી. એ અનાત્મા છે, એની હાર થાય છે. પરિહાર એટલે હાર થાય છે. અનાત્માનો પરિહાર થાય છે એટલે કે કર્મ હારી જાય છે, પ્રકૃતિ હારી જાય છે. કર્મની પ્રકૃતિ હારી જાય છે. અનંત કાળથી પ્રકૃતિ પાસે પોતે આવ્યો છે. હવે એમ કે છે કે જો તું જ્ઞાન પદ નું અવલંબન લે તો પ્રકૃતિ હારી જાય. પ્રકૃતિ પાસે એટલો બધો જીવ લાચાર છે કે આપણે ત્યાં એક કહેવત એવી ચાલે છે કે પ્રાણ ને પ્રકૃતિ હારે જાય. પ્રકૃતિ ઉપર વિજય સંસારી જીવ નથી વિજય મેળવી શકતો, પણ જ્ઞાની હોય તે જ્ઞાન થી પ્રકૃતિ ઉપર વિજય મેળવે છે. જ્ઞાનનો જય થાય છે, વિજય થાય છે. તેથી જેવો જ્ઞાન દ્વારા જય પામ્યા તેને જીન ગયા, હારી ગયા એને સંસારી ગયા. જૈન અને જીન છે એ ગુણવાચક નામ છે. જ્ઞાન થી વિજય પામેલાનું નામ છે. એટલે જૈન કોઈને ત્યાં જન્મતો નથી, પણ જૈન થાય છે. જૈનમાં પછી આત્મા વિજય મેળવે તો જૈન થાય છે. જેમ કોઈના ઘરે સાધુ જન્મતો નથી પણ આત્માને કલ્યાણને સાધે તેને સાધુ કહીએ, એમ આત્મજ્ઞાનથી પ્રકૃતિ ઉપર કર્મ ઉપર વિજય મેળવે તેને જૈન કહીએ. જૈન થવાય છે. જૈન જન્મવા તો નથી પણ જૈન થવાય છે. અને જ્યાં પ્રકૃતિ ઉપર વિજય મેળવો ત્યાં સુખી થઈ ગયો, નહીતર પ્રકૃતિ થી હેરાન થાય છે. ક્રોધ માન માયા લોભ ની ચાર મુખ્ય પ્રકૃતિ છે, બધી દુઃખદાયી છે. બધાથી દોષ ની ઉત્પત્તિ થાય છે. અને દોષ અને દુઃખ એક સિક્કાની બે બાજુની જેમ હારે રહીએ છે. નિર્દોષતા પવિત્રતા અને સુખ એક સિક્કાની બે બાજુની જેમ સાથે રહીએ છે. પછી એ નિર્જરા કેવી રીતે થાય છે એનો લોજિક લીધું છે. પણ આટલું જ આપણે છે, કાલના સ્વાધ્યાયમાં લઈશું આપણે, કે જેમાં સમસ્ત ભેદ દૂર થયા છે એવા આત્મ સ્વભાવભૂત જ્ઞાનનું એકનું જ અવલંબન કરવું. ત્યાંથી જરા ફરીને વિસ્તારથી અને ઊંડાણથી થોડો સ્વાધ્યાય લેશું. એ વિષય થોડો અધ્યાત્મનો છે, જરા ઊંડા ઉતરવા જેવો વિષય છે.